પ્રભુના સાનિધ્યમાં માર્ગની નિકટના ગ્રામવાસીઓ નગરવાસીઓ પ્રભુની સેવા પ્રભુના દર્શન ખૂબ જ સુંદર રીતે કરી રહ્યા છે અને સૌ આવકારી રહ્યા છે. કોઈક મહેમાનગતિ કરાવી રહ્યા છે, પ્રભુ આવો જળ સ્વીકારશો. વનવાસી છે એટલે ગ્રામ પ્રવેશ છે નહીં, જે વરદાન માગ્યું હતું એ પ્રમાણે. એટલે જે ભક્તો છે, જે ભગવાનના દર્શન માટે ઉત્સુક છે, એ બધા ભગવાનને વડના વૃક્ષોની નીચે આશ્રય આપી રહ્યા છે. જો કઈ કે આવું વચન ન માગ્યું હોત કે કોઈ ગ્રામમાં પ્રવેશ કરવાનો નહીં, તો ચોક્કસ 14 વર્ષ સુધી ભગવાનની પધરામણીઓ ખૂટી ના હોત. દરેક પોતપોતાને ઘેર પધરાવા માટે કે મારે ઘેર પધારો, મારે ઘેર પધારો, મારી પધરામણી સ્વીકારો. પણ વ્રત હતું, વચન હતું કે ગ્રામ પ્રવેશ નિષેધ છે. ગોહરાજે કહ્યું મારે ત્યાં પધારો, કહ્યું કે માની આ આજ્ઞા છે અને પિતાનું વચન છે. એટલે સૌ સ્વાગત કરવા માટે તો ઉત્સુક છે પ્રભુને, આરામદાયક બધી જ પ્રકારનો. પણ મુનિવેશ, મુનિવસન, જેમ જેવા ઋષિઓ વસ્ત્ર પહેરે એવા જ વસ્ત્ર પહેરવાના, એવો જ વેશ અને એવો જ નિવાસ, ખાનપાન પણ એ રીતે રાખવાનું. એટલે વનવાસના માર્ગના નિકટ ગ્રામ અને નગરવાસીઓ ભગવાનનું સ્વાગત કરે છે. કોઈક દર્ભ અને ઘાસ પાંદડાની પથારીથી, કોઈક વડની છાયા નીચે સાફ સૂફી કરીને બેસાડતા, કોઈક લોટો પાણી વૈકલો આ પાણી. સ્વાભાવિક છે કે વટે માર્ગ જતો હોય, તરસ્યો હોય અને આપણું ઘર ગામને છેવાડે હોય અને પ્રવેશતા કે ભાઈ પાણી પાશો, તાપમાંથી આવ્યો છે ને તરસ લાગી, હા ભાઈ લેને, આપણે સામેથી આપી. પેલો માગે અને આપી, આ તો ભગવાનને માટે એક કલશ ભરી આ નહીં પાણી, અચિયનાથ કહી મૃદુબાની પ્રેમથી આવકારીને કુલે લો આ જળ લેશો, અમારી સેવા સ્વીકારશો. સૌ આગતા સપ્તાહમાં સેવાની અંદર સામે ચાલીને પ્રભુની સન્મુખ ઉભા છે. જાની શ્રમિત ભગવાને જોયું કે સીતાજીને થોડો શ્રમ પડ્યો છે અને થયા જ હશે, સ્વાભાવિક છે. પુરુષો ગમે એટલું ચાલી શકે, પણ ચાલતા ચાલતા જો બંને પતિ પત્ની સાથે હોય ને, તો પત્ની એમ કે જરા થોડુંક બેસો, થોડાક થાક ખાઈને આગળ જઈએ. પણ એવું સીતાજીને કહેવું ન પડે, અને કહેવું પડે તે પહેલા જ જાની શ્રમિત સિંહ મનમાં ભગવાને વિચાર કર્યો કે દાંપત્ય જીવનની અંદર પત્ની થાકે તો પતિ સાથે રે અને પતિ થાકે તો પત્ની સાથે, બે એકબીજાને સાથ. પણ એકના થાકમાં બીજો જો છોડી દે ને, તો એના પરિણામ બહુ ખરાબ આવે. આજનું જે દાંપત્ય ભંગ થતું વાતાવરણ એ કેટલી બધી હાનિ પહોંચાડે છે. કે કોઈક મુશ્કેલીમાં આવી પડ્યો પુરુષ પતિ, તો કે છું મારા બાપને ઘેર જજો, બધું ઠેકાણે પડે ત્યારે મને બોલાવજે, આમ કહીને પેલી જતી રહી હોય. પણ એ પરિસ્થિતિમાં ક્યાંક પીવા વાળો થઈ જાય અને ક્યાંક ખોટી લતે કુટેવે ચડી જાય, તો તારે તો આખી જિંદગીનું ભોગવવાનું રહ્યું ને. પણ જો એની વિકટ દુઃખની પરિસ્થિતિમાં પણ દાંપત્ય જીવનને છોડે નહીં, પત્ની કહેશે કે નહીં તારા દુઃખે દુઃખી નળરાજાની માફક અને તારા સુખે સુખી. દમયંતીને તો કોઈ હતું નહીં, છતાંય રાજાની પતિની પાછળ ગયા છે. જે દુઃખ પડ્યા નળરાજાને, નળરાજા ઈચ્છતો હતો એ પોતાને પિતાને ઘેર જઈને રહે. દંપતી દમયંતી કહ્યું, તમે જ્યાં ત્યાં હું, જે સુખ તમારું એ સુખ મારું, અને જે દુઃખ મારું એ દુઃખ તમારું. આમ દાંપત્ય જીવન નિષ્કલુષિત રહે એટલે ક્યારેય પણ વિકટ પરિસ્થિતિમાં બેમાંથી એકે સાથ છોડવો નહીં. આ આપણને શાસ્ત્ર ગ્રંથો ભણાવે છે, બોધ આપે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય સુખ દુઃખની, પણ દાંપત્યની અંદર ક્યારેય પણ કોઈને રીઢા મુકાય નહીં. પતિને પણ રીઢો ના મુકાય, પત્નીને પણ. એટલે ભગવાને વનવાસના માર્ગની અંદર મનથી વિચાર કર્યો, જાની શ્રમિત સિય મનમાં ઘટિક વિલંબ કિન્ન બટ છાય. એટલે મનથી નક્કી કર્યું પતિએ કે પત્ની થાક્યા હશે એટલે વડની નીચે ચાલો ઘડીક પોરો ખાઈએ, કાઠિયાવાડમાં પોરો કે આવો પોરો ખાઈએ, થાક ઉતારીએ. થાક ઉતારતા પછી એમ તો કદાચ વધારે થાક્યા હો, ગવાહી અબહી કે પ્રાત, આવો બેસો, આ બધા આવકારે છે આપણને. થાક ઉતારીએ, જો વધારે થાક લાગ્યો હોય તો થોડુંક રહીશું, તો રાત વિતાવીને સવારે જઈશું. કેવી મોકળાશ નહી, ચાલો ભલે થાક્યા તો ચાલવું જ પડશે, નહીં ચાલે. આવી જબરજસ્તી કેવી રીતે સ્વીકારી શકાય? પણ દાંપત્ય જીવનમાં એકબીજાને સમજવા પ્રયત્ન કરે, ક્યાંય ખેંચાતણ ન થાય. અને સીતાજીના થાકની મુલવણી પતિ તરીકે કરે તો ભગવાન એમ કે ઘડીક આ છાંયડા નીચે વિલંબ કરીએ, થોડુંક થાક કહીએ, અને જો વધારે થાક્યા હો થોડો વધારે સમય ને એવું હશે તો આપણે રાતવાસો કરી અને સવારે જઈશું. મનની મોકળા, દાંપત્ય જીવનની પરસ્પરની ઉદારતા. પણ એક કંજુસ થાય તો ના, આમ જ તમારું નહીં ચાલે, આમ કરવું જ પડશે. જ્યાં ઉદારતા ખૂટી ત્યાં દાંપત્ય જીવનની અંદર કંઈક હથોડો વાગવાનો, કડવાશ આવવાની. જો ને આ જીદ લઈને કશું સાંભળવા તૈયાર નથી, આમ પાછું લમણે એ કરીને શું કરીએ? જે પનારા પડ્યા છે આમ પછીથી નિહાકો નાખવો પડે. પણ જે ઉદારતા ને જે મોકળાશ હોય, મનની મોકળાશ, એમાં જીવવાનો આનંદ આવે. દાંપત્ય જીવનની અંદર પરસ્પર સુખ આનંદ પ્રેમ કઈ નહીં, થોડુંક નુકસાન થશે એમાં શું વાંધો છે? ઓવરટેક કરવાની આદત પડી હોય તો કોઈક દિવસ અથડાઈ જાવ, અકસ્માત થાય, સારું તમે આગળ નીકળો જઈ, ચાલો બે મિનિટ મોડા પહોંચીશું, અને તમે આગળ ચાલશો અને હું પાછળ ચાલીશ, મારી શોભા છે? નહી, મારી આગળ તું કેમ? હવે તો તું તાનો તો જમાનો છે, તું પાછળ રે. બિલકુલ હળવાશ. ભગવાને સીતાજીના મનને કળી લીધું કે આ પરિસ્થિતિ છે, માટે આપણે ચાલો થોડોક આરામ કરીશું. મુદિત નારીને હૃદય કહીશ. અને આ બધું આપણે જોવું જોઈએ. જે જે ગ્રહસ્થિઓ છે, જો ઋષિઓ પણ ભગવાનના દર્શન કરતા હોય તો ગ્રહસ્થિઓ તો એ દાંપત્યને ખાસ નિહાળવું જોઈએ. મુદિત નારી નર દેખાઈ શોભા, આ વ્યવહાર જે ગ્રામવાસીઓ નગરવાસીઓ જોઈ રહ્યા છે, જુઓ આ દાંપત્ય કેવું, કે એકબીજાની પરિસ્થિતિને સમજી શકે છે પણ હઠપૂર્વક કોઈ સમજવા તૈયાર ના હોય, કોઈ કોઈની પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર ના હોય તો શું થાય? દેખી નારી મુદિત નારી નર દેખાય શોભા. અને આ શોભા જોઈ વ્યવહાર પણ એક શોભા છે કે ભાઈ વ્યવહાર ખૂબ સારો હતા, શોભે એવો વ્યવહાર હતો. તો અહીંયા ભગવાનનો વ્યવહાર થોડોક વિસામો ખાવાનો એ બધાએ જોયો અને બધા પ્રસન્ન થયા. રૂપ વ્યવહાર જોયો અને ભગવાનનું સૌંદર્ય રૂપ જોયું, અને બંનેથી ઘણી વાર રૂપ હોય પણ મનમાં એવો અહંકાર મારા જેવું કોણ છે, બીજું મળવાનું કોણ હતું મારા જેવું, તમને તમારા છે શું એમ ઘણી વાર બોલી જાય. પણ બંનેમાં કોઈ પણ અવિવેક નહીં, જે જેની પાસે છે કોઈ પણ સંપન્નતાને પચાવતા આવડવું જોઈએ, ચાહે એ સંપત્તિની સંપન્નતા હોય, ચાહે શક્તિની સત્તાની કે રૂપની સંપન્નતા હોય, એ સંપન્નતા પચાવતા આવડવું. કોઈ પણ પ્રકારની સત્તાની, પૈસાની કે રૂપની સત્તા તમારી પાસે સંપન્નતા હોય તો કોઈનું અપમાન કરવા માટે તમને સંપન્નતા નથી મળી. આપણે બહુ સારા છીએ એટલે કોઈ પગ વગરનો, કોઈ હાથ વગરનો, કોઈ આંખ વગરનો હોય એને જેને ઉતારી પાડીએ, એનું અપમાન કરીએ, એ શોભા નથી. પણ જે કંઈ વ્યવહાર અને જે કંઈ છે એનો સદુપયોગ સંયમપૂર્વક વિવેકપૂર્વક કરીએ ને તો જ એ શોભે છે.